એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું આજના આ વિચારબંધનમાં. હું છું આપનો સાથી અને મારી કોશિશ રહેશે કે જ્ઞાન જગતમાંથી રસપ્રદ વાતો લાવીને આપણે સાથે મળીને સમજીએ.
અને હું છું આપની સાથે આ ચર્ચામાં ઊંડાણ ઉમેરવા અને જુદા જુદા પાસાઓને ઉજાગર કરવા.
આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે મને લાગે છે કે આપણને બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. પુસ્તક છે બેરી શ્વોર્ટ્સનું ધ પેરેડોક્સ ઓફ ચોઇસ, ગુજરાતીમાં કહીએ તો પસંદગીનો વિરોધાભાસ.
હા, અને આ વિશે ખરેખર આજકાલ બહુ જ પ્રસ્તુત છે. આપણે રોજ અનુભવીએ છીએ, નહીં? ખરીદી કરવા જઈએ કે મોબાઈલમાં કંઈક જોવા બેસીએ, એટલા બધા વિકલ્પો.
બરાબર.
પણ મોટો સવાલ એ છે કે શું આટલા બધા વિકલ્પો આપણને વધુ સુખી બનાવે છે કે પછી કન્ફ્યુઝ્ડ?
એ જ મુદ્દો છે આ પુસ્તકનો. એ પેલી આપણી સામાન્ય માન્યતા છે ને કે જેટલી વધુ પસંદગી એટલી વધુ આઝાદી અને એટલે વધુ સુખ.
હા, એને જ આ પુસ્તક પડકારે છે.
તો ચાલો આજે આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? લેખક વિશે જાણીએ પહેલા.
હા, એ બરાબર રહેશે. કોણ છે આ બેરી શ્વોર્ટ્સ જેમણે આ વિચાર આપ્યો?
બેરી શ્વોર્ટ્સ એ અમેરિકાના એક જાણીતા મનોવૈજ્ઞાનિક છે. ઘણા વર્ષો એમણે સ્વાર્થમોર કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. એમની ખાસ વાત એ છે કે મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર આ બંનેને સાથે લાવીને વિચારે છે.
એટલે એમનો અભિગમ થોડો અલગ છે. સામાન્ય રીતે અર્થશાસ્ત્રીઓ એમ માને કે માણસ એકદમ તર્કથી પોતાનો ફાયદો જોઈને જ નિર્ણય લે.
હા, અને મનોવૈજ્ઞાનિકો કદાચ ખાલી આપણી વિચારવાની રીત પર જ ધ્યાન આપે.
પણ શ્વોર્ટ્સ એ જુએ છે કે આ બજારના વિકલ્પો, આ આર્થિક માળખું, એ આપણા મન પર, આપણી શાંતિ પર કેવી અસર કરે છે.
અને એમની લખવાની સ્ટાઇલ પણ, મતલબ, એકદમ સરળ છે. ભારેખમ શબ્દો વગર સામાન્ય માણસ પણ સમજી શકે, એટલે જ આ પુસ્તક આટલું બધું વંચાયું.
સાચી વાત છે. તો પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? એ કહેવા શું માંગે છે ટૂંકમાં?
એનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ થોડો આમ ચોંકાવનારો છે. શ્વોર્ટ્સ કહે છે કે જુઓ, થોડી પસંદગી તો જોઈએ જ, એના વગર તો લાગે કે બંધનમાં છીએ.
હા, એ તો જરૂરી છે.
પણ જ્યારે વિકલ્પોનો ધોધ વહેવા માંડે, મતલબ જરૂર કરતા અનેક ગણા વધારે, ત્યારે એ આપણી માનસિક શાંતિ માટે સારું નથી. એ આપણી ચિંતા વધારે છે, અફસોસ વધારે છે, અને નવાઈની વાત એ છે કે આપણને ઓછી આઝાદી અને ઓછો સંતોષ અનુભવાય છે.
એટલે એક હદ પછી વધુ વિકલ્પો ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે. આ જ પેલો વિરોધાભાસ છે.
બરાબર.
શ્વોર્ટ્સ આને ચોઇસ ઓવરલોડ કહે છે, પસંદગીનો અતિરેક. અને જ્યારે આવું થાય ને, ત્યારે ઘણી તકલીફો ઊભી થાય છે.
જેવી કે? મને લાગે છે કે ઘણા લોકો આની સાથે આમ રિલેટ કરી શકશે.
એક તો છે ડિસિઝન પેરાલિસિસ, એટલે કે નિર્ણય લેવામાં લકવો. એટલા બધા વિકલ્પો હોય કે મગજ જ કામ કરતું બંધ થઈ જાય, શું કરવું એ જ ન સમજાય.
હા હા, એવું થાય છે.
બીજું, આપણી અપેક્ષાઓ બહુ વધી જાય છે. આપણને લાગે કે આટલા બધા ઓપ્શન્સ છે તો મને જે મળશે એ તો એકદમ પરફેક્ટ જ હોવું જોઈએ. અને ત્રીજું, નિર્ણય લીધા પછી પણ પેલો વસવસો રહે, ક્યાંક બીજો વિકલ્પ આનાથી સારો તો નહોતો ને. આ જે છૂટી ગયોનો ભાવ છે એ સંતોષ ઓછો કરી નાખે છે.
આ તો તમે જાણે રોજની વાત કરી દીધી. ઓનલાઈન શોપિંગ હોય કે ટીવી પર શું જોવું, બધે જ આ અનુભવ થાય છે. પુસ્તક લખવા પાછળ લેખકનો હેતુ શું હતો મુખ્યત્વે?
લેખક એ સમજાવવા માંગતા હતા કે શા માટે આજના સમયમાં, ખાસ કરીને પશ્ચિમના સમૃદ્ધ દેશોમાં જ્યાં વસ્તુઓ અને પસંદગીની કોઈ કમી નથી, ત્યાં પણ લોકોમાં અસંતોષ, ચિંતા, ડિપ્રેશન કેમ વધી રહ્યું છે. પુસ્તક આપણને નિર્ણય લેવાની જે આખી માનસિક પ્રક્રિયા છે ને, એ સમજાવે છે. એ બતાવે છે કે છેલ્લા થોડા દાયકામાં વિકલ્પો કેટલા બધા વધી ગયા છે. કરિયાણાની દુકાનથી લઈને, અરે, લાઈફ પાર્ટનર શોધવા સુધી. યુઝર્સની વાત કરી હતી,
એ પણ આમાં જ આવે છે ને?
હા, બિલકુલ. એ આ પુસ્તકનો ખૂબ જ મહત્વનો ભાગ છે. આપણે એના પર હમણાં વધુ વાત કરીશું. પણ ટૂંકમાં, આ પુસ્તક આપણને શીખવે છે કે આપણે પસંદગીઓ કેવી રીતે કરીએ છીએ અને આ વિકલ્પોની દુનિયામાં વધુ સંતોષથી કઈ રીતે જીવી શકીએ.
સરસ. તો ચાલો હવે પુસ્તકના જે મુખ્ય ભાગો છે એમાં થોડું ઊંડા ઉતરીએ. પહેલો ભાગ છે જ્યારે આપણે પસંદ કરીએ છીએ, એમાં શું વાત છે?
આ ભાગમાં લેખક આપણી આસપાસની દુનિયાનું ચિત્ર દોરે છે. એ યાદ અપાવે છે કે પહેલાં જીવન કેવું હતું. ઓછામાં ઓછા વિકલ્પોની બાબતમાં એમણે જીન્સનું ઉદાહરણ આપ્યું છે, જે બહુ મજાનું છે.
હા, જીન્સનું ઉદાહરણ.
પહેલાં શું હતું? કદાચ એક કે બે પ્રકારના બ્લુ જીન્સ મળતા હોય, બસ.
બરાબર.
અને આજે, અરે બાપરે, સ્લિમ ફિટ, સ્કિની, બૂટકટ, રિલેક્સ્ડ, હાઈ વેસ્ટ, લો રાઈઝ, ડેનિમના કેટલાય શેડ્સ. લિસ્ટ બનાવો તો પૂરું જ ના થાય.
સાચી વાત. અરે આ ખાલી કપડાની વાત નથી. સુપરમાર્કેટમાં જાઓ તો અનાજની કેટલી બધી બ્રાન્ડ્સ, ચા કોફીના કેટલા પ્રકાર, મોબાઈલ પ્લાન, ટીવી પેકેજ, બધે જ આ હાલત છે.
બિલકુલ. અને શ્વાર્ટ્ઝ એ પણ કહે છે કે આ ફક્ત વસ્તુઓ પૂરતું નથી, જીવનના મોટા નિર્ણયોમાં પણ આવું જ છે. કઈ લાઇનમાં જવું, કારકિર્દી શું બનાવવી, ક્યાં રહેવું, કોની સાથે જીવન જોડવું, આપણી ઓળખ શું છે,
હા,
આ બધામાં પણ વિકલ્પો એટલા બધા વધી ગયા છે. પહેલા કદાચ સમાજ કે કુટુંબ નક્કી કરી દેતું, હવે આપણે પસંદ કરવાનું છે.
અને એ પસંદ કરવાનો બધો ભાર પણ આપણા પર જ આવે છે. આટલી બધી માહિતી, આટલા બધા વિકલ્પો, એમાંથી સાચું શું એ શોધવું જ એક મોટું કામ છે.
બરાબર. આ પૃષ્ઠભૂમિ સાથે પછી બીજો ભાગ આવે છે, આપણે કેવી રીતે પસંદ કરીએ છીએ. આ ભાગ આપણી નિર્ણય લેવાની રીત પર ફોકસ કરે છે.
એમાં શું જાણવા મળે છે?
અહીંયા શ્વાર્ટ્ઝ મનોવિજ્ઞાનની મદદ લે છે. એ સમજાવે છે કે આપણું મગજ જ્યારે નિર્ણય લે છે ત્યારે એ કઈ રીતે કામ કરે છે, કયા શોર્ટકટ વાપરે છે, કયા પૂર્વગ્રહો અસર કરે છે.
એટલે આપણે વિચારીએ એટલા બધા લોજિકલ નથી હોતા નિર્ણયો લેવામાં.
ના, મોટાભાગે નહીં. શ્વાર્ટ્ઝ કહે છે કે આપણી પસંદગીઓ કંઈ આમ નક્કી જ નથી હોતી. આપણે જે તે સમયે, પરિસ્થિતિ પ્રમાણે, વિકલ્પો જે રીતે રજૂ થાય, એટલે કે ફ્રેમિંગ, એના આધારે આપણી પસંદગી બનાવીએ છીએ. કોઈ તાજો અનુભવ હોય, અવેલેબિલિટી, કે કોઈ આંકડો મગજમાં બેસી ગયો હોય, એન્કરિંગ, આ બધું અસર કરે છે.
રસપ્રદ છે.
અને અહીં જ પેલો મુખ્ય વિચાર આવે છે, મેક્સિમાઇઝર્સ વિરુદ્ધ સેટિસ્ફાઈસર્સ.
હા, આને વિશે થોડું વિસ્તારથી સમજાવો. મને લાગે છે આ બહુ મહત્વનું છે. કોણ છે મેક્સિમાઇઝર અને કોણ સેટિસ્ફાઈસર?
ચોક્કસ. જુઓ, મેક્સિમાઇઝર્સ એ લોકો છે જે કોઈ પણ નિર્ણય લેતી વખતે હંમેશા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું છે એ શોધવાનો જ પ્રયત્ન કરે, એકદમ એ ટુ ઝેડ.
એટલું બધું જ તપાસે?
હા, બધા વિકલ્પો જોશે, લાંબુ રિસર્ચ કરશે, સરખામણી કરશે, જ્યાં સુધી એમને ખાતરી ન થાય કે આ જ પરફેક્ટ ચોઇસ છે. આમાં એમનો ઘણો સમય અને શક્તિ જાય છે.
ઓકે. અને સેટિસ્ફાઈસર્સ?
સેટિસ્ફાયર્સ થોડા અલગ હોય છે. એ લોકો પોતાના માટે અમુક માપદંડ નક્કી કરે છે કે ભાઈ મને આટલી વસ્તુઓ જોઈએ છે. પછી એ વિકલ્પો જોવાનું શરૂ કરે અને જે પહેલું વિકલ્પ એમના માપદંડ પ્રમાણે બરાબર લાગે એને પસંદ કરી લે. બસ, ત્યાં એમની શોધ પૂરી. એમનો ગોલ શ્રેષ્ઠ શોધવાનો નથી, પણ પૂરતું સારું, ગુડ એનફ શોધવાનો છે. જરૂરિયાત પૂરી થઈ ગઈ એટલે આગળ વધો.
તો આ બંનેમાંથી કોણ વધારે ખુશ રહે છે? પુસ્તક શું કહે છે? કોનો અભિગમ સારો?
સંશોધનો અને શ્વાર્ટ્ઝનું પુસ્તક બહુ સ્પષ્ટપણે કહે છે કે સેટિસ્ફાયર્સ એમના નિર્ણયોથી વધુ સંતુષ્ટ હોય છે.
એમ? નવાઈ લાગી.
હા, મેક્સિમાઇઝર્સ ભલે કદાચ ઓબ્જેક્ટિવલી વધુ સારી વસ્તુ મેળવી લે, જેમ કે વધુ પગારવાળી નોકરી, પણ એમના મનમાં શાંતિ ઓછી હોય છે. એમને સતત એમ થયા કરે કે કદાચ આનાથી પણ સારું મળી શક્યું હોત. એમનામાં અફસોસ, ચિંતા, હતાશાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.
આ તો બહુ આમ વિચારવા જેવી વાત છે, કારણ કે આપણો સમાજ શિક્ષણ, નોકરી, ધંધો, બધું જ આપણને બેસ્ટ બનવા, બેસ્ટ મેળવવા તરફ ધકેલે છે.
બરાબર.
પણ કદાચ આ પૂરતું સારું સ્વીકારવામાં જ વધારે શાંતિ છે. પણ માની લો કે આપણે શ્રેષ્ઠ પાછળ નથી ભાગતા, તો પણ આટલા બધા વિકલ્પો કેમ પરેશાન કરે છે? પુસ્તકનો ત્રીજો ભાગ આજ સમજાવે છે ને, આપણે શા માટે પીડાઈએ છીએ.
એકદમ સાચું. આ ભાગ એ માનસિક કિંમત વિશે વાત કરે છે જે આપણે આ વધુ પડતી પસંદગી માટે ચૂકવીએ છીએ, જે સામાન્ય રીતે અર્થશાસ્ત્ર ગણતરીમાં નથી લેતું. શ્વાર્ટ્ઝ ઘણા કારણો આપે છે. પહેલું છે તક ખર્ચ.
તક ખર્ચ એ શું છે, જરા સરળ રીતે સમજાવશો?
ધારો કે તમારી પાસે 5-6 બહુ સરસ વિકલ્પો છે. તમે એમાંથી એક પસંદ કરો તો બાકીના જે 4-5 વિકલ્પો હતા એના જે સારા પાસા હતા એ તમે જતા કર્યા કહેવાય. આ જે જતું કરવાનો ભાવ છે એ જ તક ખર્ચ, અને જેટલા વધુ સારા વિકલ્પો તમે છોડો તેટલો તમને તમારા પસંદ કરેલા વિકલ્પમાંથી ઓછો આનંદ આવે. જેમ કે રેસ્ટોરન્ટના મેનુમાં બધી જ વાનગીઓ બહુ સારી લાગે તો તમે જે એક મંગાવો એ ખાતી વખતે પણ મનમાં પેલી બીજી વાનગીઓનો વિચાર આવે.
હા હા, આ તો બહુ જ થાય છે. પછી મિત્રની પ્લેટમાં જુઓ એટલે લાગે કે અરે યાર, મારે એ જ મંગાવવું હતું. બીજો કયો મુદ્દો છે?
બીજો મોટો મુદ્દો છે અફસોસ, રિગ્રેટ. અને એ પણ બે પ્રકારના. એક છે પૂર્વ અનુભવી અફસોસ, એટલે કે નિર્ણય લેતા પહેલા જ ડર લાગે કે જો મારો નિર્ણય ખોટો પડ્યો તો મને કેટલો અફસોસ થશે. આ ડરને કારણે ઘણા લોકો નિર્ણય જ નથી લઈ શકતા, બસ વિચાર્યા જ કરે. આને એનાલિસિસ પેરાલિસિસ કહે છે.
અને બીજો પ્રકાર?
બીજો છે નિર્ણય પછીનો અફસોસ. એકવાર આપણે કંઈક પસંદ કરી લીધું પછી પણ મનમાં ચાલે, જો પેલું લીધું હોત તો શું થાત, મારી પસંદગી બરાબર હતી કે નહીં. જેટલા વધુ વિકલ્પો હતા એટલો આ અફસોસ વધુ થાય.
અને આ અફસોસ આપણી ખુશી ઓછી કરી નાખે છે. પછી પેલી અનુકૂલનની વાત પણ છે ને, હેડોનિક ટ્રેડમિલ.
હા, એનો સીધો સાધો અર્થ એ છે કે આપણે નવી વસ્તુઓથી બહુ જલ્દી ટેવાઈ જઈએ છે. નવી ગાડી, નવો ફોન, શરૂઆતમાં બહુ મજા આવે.
હા, બહુ ઉત્સાહ હોય.
પણ થોડા જ વખતમાં એ નોર્મલ થઈ જાય, આપણને એની આદત પડી જાય, ખુશીનું લેવલ પાછું હતું ત્યાં આવી જાય. એટલે આપણે સતત નવી ખુશી પાછળ દોડતા રહીએ છીએ, પણ એ ટકતી નથી.
અને સરખામણી, કમ્પેરિઝન, આ તો મને લાગે છે આજકાલ સોશિયલ મીડિયાના લીધે બહુ જ વધી ગયું છે.
તમે બરાબર પકડ્યું. આપણને કેટલો સંતોષ છે એનો મોટો આધાર આપણે આપણી સરખામણી બીજાઓ સાથે કરીએ છીએ તેના પર છે. જ્યારે વિકલ્પો અઢળક હોય ત્યારે હંમેશા કોઈક એવું મળી જ આવે જેણે આપણા કરતાં સારો નિર્ણય લીધો હોય, સારી વસ્તુ લીધી હોય, સારી જગ્યાએ ફરવા ગયા હોય.
હા,
અને સોશિયલ મીડિયા પર તો લોકો પોતાની બેસ્ટ મોમેન્ટ જ બતાવે છે ને. એટલે આપણને લાગે કે બધા બહુ ખુશ છે, હું જ રહી ગયો. આનાથી અસંતોષ વધે છે.
અને છેલ્લું પણ કદાચ સૌથી ગંભીર, આત્મદોષ.
હા, શ્વોર્ટ્ઝ સમજાવે છે કે પહેલા જ્યારે વિકલ્પો ઓછા હતા ત્યારે કંઈક ખોટું થાય તો આપણે કહી દેતા કે શું કરીએ, બીજો કોઈ રસ્તો જ નહોતો અથવા નસીબ.
હા, સંજોગો પર દોડી દેતા.
બરાબર. પણ હવે જ્યારે આપણી પાસે 100-200 વિકલ્પો છે અને છતાં પરિણામ સારું ના આવે તો દોષ કોનો?
આપણો પોતાનો.
બરાબર. આપણને લાગે કે મેં જ ભૂલ કરી, મેં જ બરાબર પસંદ ન કર્યું. આ પોતાની જાતને દોષ આપવાની વૃત્તિ વધતી જાય છે અને એ લાંબા ગાળે ડિપ્રેશન તરફ પણ લઈ જઈ શકે છે.
ખરેખર
આ બધા મુદ્દા ભેગા કરીએ ત્યારે સમજાય છે કે શા માટે વધુ પસંદગી હંમેશા સારી નથી. ચાલો હવે એકવાર ફરીથી જે મુખ્ય સંદેશા છે એને ટૂંકમાં યાદ કરી લઈએ. પહેલો, પસંદગીનું ઘટતું વળતર.
હા, એટલે કે શરૂઆતમાં પસંદગી વધે તેમ સુખ વધે, પણ એક પોઈન્ટ પછી પસંદગી વધે તેમ સુખ ઘટવા માંડે. એ ગ્રાફ ઊંધા યુ જેવો બને.
બીજું, મેક્સિમાઇઝર્સ વીએસ સેટિસ્ફાઈઝર્સ. આપણને વિચારવા મજબૂર કરે છે કે શું હંમેશા બેસ્ટ પાછળ દોડવું જરૂરી છે કે પછી પૂરતું સારું સ્વીકારવામાં વધુ સમજદારી છે.
અને એ પણ વિચારવા જેવું કે આપણો સમાજ, શિક્ષણ આપણને કઈ તરફ ધકેલી રહ્યું છે.
ત્રીજું, તક ખર્ચ અને અફસોસનો બોજ. બીજા સારા વિકલ્પો હતા એ જાણકારી જ આપણા વર્તમાન સંતોષને ઓછો કરી શકે છે. ચોથું, વધતી અપેક્ષાઓ. જેટલા વધુ વિકલ્પો તેટલી આપણી અપેક્ષા કે પરિણામ પરફેક્ટ જ હોવું જોઈએ, અને જ્યારે એવું ન થાય ત્યારે નિરાશા પણ વધુ.
હા, અને જાહેરાતો, મીડિયા આમાં બળતણ પૂરું પાડે છે.
અને પાંચમું, આત્મદોષ અને માનસિક સ્વાસ્થ્ય. પસંદગીની બધી જવાબદારી આપણા પર આવવાથી નિષ્ફળતાનો ભાર પણ આપણે જ ઉઠાવવો પડે છે, જે માનસિક રીતે થકવી નાખે છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે સીધા મગજમાં ઉતરી જાય. એના પર થોડી વાત કરીએ. જેમ કે પહેલું, થોડી પસંદગી સારી છે તેનો અર્થ એ નથી કે વધુ પસંદગી વધુ સારી છે.
આ તો આખા પુસ્તકનો સાર છે, સીધી અને સ્પષ્ટ વાત. મોર ઇઝ બેટરની માન્યતાને તોડે છે.
બીજું, મેક્સિમાઇઝર્સ હંમેશા એ જાણકારી સાથે જીવે છે કે કદાચ તેમણે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ નથી કર્યો, અને આ જાણકારી તેમના વાસ્તવિક સંતોષને ઘટાડે છે.
આ મેક્સિમાઇઝરની અંદરની સ્થિતિ બતાવે છે. એમને ક્યારેય પૂરો સંતોષ નથી થતો, કારણ કે હંમેશા પેલો કદાચનો કીડો મનમાં સળવડતો રહે છે.
ત્રીજું, જ્યારે તમારી પાસે 100 સ્ટાઇલના જીન્સ પસંદ કરવાનો વિકલ્પ હોય ત્યારે અયોગ્ય જોડી પસંદ કરવાની 100% જવાબદારી તમારી છે.
આ સીધું પસંદગી અને જવાબદારીના સંબંધ પર છે. વિકલ્પો વધે તેમ આપણી જવાબદારી અને નિષ્ફળતાનો ડર પણ વધે છે. દોષ બીજા પર ઢોળી શકાતો નથી.
ચોથું, ઘણા વિકલ્પોનું અસ્તિત્વ એવા કાલ્પનિક વિકલ્પોની કલ્પના કરવાનું સરળ બનાવે છે. આ કાલ્પનિક વિકલ્પ અફસોસ પ્રેરે છે.
હા, એટલે કે આપણે ફક્ત હાજર વિકલ્પો સાથે જ સરખામણી નથી કરતા. આપણે મનમાં એક આદર્શ વિકલ્પ બનાવી દઈએ છે અને પછી આપણી વાસ્તવિક પસંદગી હંમેશા એની સામે ઊણી જ લાગે છે.
અને પાંચમું, જે મને લાગે છે કે આ બધાનો નિચોડ છે, સુખનું રહસ્ય ઓછી અપેક્ષાઓ છે.
હા, આ કદાચ થોડું નેગેટિવ લાગે પણ એનો અર્થ એ છે કે આપણો સંતોષ આપણને શું મળ્યું એના કરતાં આપણી અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેના ગેપ પર વધુ આધાર રાખે છે. જો અપેક્ષાઓ વાજબી હશે તો સંતોષ મેળવવો સહેલો બનશે.
સરસ. આ બધું સમજ્યા પછી હવે સવાલ એ થાય કે આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ, આપણે શું કરી શકીએ?
હા, ચોક્કસ કરી શકીએ. લેખક કેટલાક સારા સૂચનો આપે છે, જેમ કે વ્યક્તિગત સ્તરે આપણે નક્કી કરવું જોઈએ કે કયા નિર્ણયો ખરેખર મહત્વના છે અને કયા નહીં.
એટલે કે
જે નિર્ણયો બહુ મહત્વના નથી, જેમ કે રોજ શું નાસ્તો કરવો કે કયા રંગનો શર્ટ પહેરવો, એમાં બહુ માથાકૂટ ન કરવી. સેટિસ્ફાઈઝર બનો, પહેલો ઠીક લાગે એ વિકલ્પ લો અને આગળ વધો.
અને જે મહત્વના નિર્ણયો છે એના માટે?
એના માટે તમારી શક્તિ બચાવી રાખો, પણ ત્યાં પણ પરફેક્ટ શોધવાને બદલે વાજબી માપદંડ રાખો, અને ખરીદી કરતી વખતે ખાસ કરીને ઓનલાઈન.
હા, ત્યાં તો વિકલ્પોનો દરિયો છે.
ત્યાં જાતે જ લિમિટ નક્કી કરો, જેમ કે હું ફક્ત 3 વેબસાઇટ જ જોઈશ અથવા આટલા બજેટમાં જ જોઈશ. ફિલ્ટર વાપરો. એકવાર પૂરતું સારું મળી જાય પછી લેપટોપ બંધ કરી દો. વધુ શોધશો તો કન્ફ્યુઝ થશો અને અફસોસ વધશે.
કારકિર્દી કે રોકાણ જેવા મોટા નિર્ણયોમાં પણ આ લાગુ પડે.
હા, સપનાની નોકરી શોધવાને બદલે જુઓ કે કઈ નોકરી તમારા મુખ્ય 2-3 માપદંડ પૂરા કરે છે. રોકાણમાં પણ બહુ જટિલ સ્કીમોમાં પડવા કરતાં સરળ અને સમજી શકાય તેવા વિકલ્પો કદાચ વધુ સારા.
અને માનસિક શાંતિ માટે શું કરવું?
એના માટે 2-3 વસ્તુઓ મદદ કરી શકે. એક, કૃતજ્ઞતા. આપણી પાસે જે છે, આપણે જે પસંદ કર્યું છે એના સારા પાસાઓ પર ધ્યાન આપવું. બીજું, સ્વૈચ્છિક મર્યાદાઓ. જેમ કે નક્કી કરો કે અઠવાડિયામાં એક જ વાર સોશિયલ મીડિયા જોઈશ અથવા મહિનામાં આટલા જ પૈસા વાપરીશ.
હા.
અને ત્રીજું, સરખામણી ટાળવી. બીજા શું કરે છે એના પર બહુ ધ્યાન ન આપવું.
ખરેખર આ બધા સૂચનો ખૂબ જ પ્રેક્ટિકલ છે. તો આખી ચર્ચા પરથી જો મારે એક વાત કહેવી હોય તો એ કે પસંદગીની સ્વતંત્રતા સારી છે, પણ એની અતિશયોક્તિ બોજ બની જાય છે. ક્યારેક પૂરતું સારું સ્વીકારી લેવું એ નબળાઈ નથી, પણ શાંતિ અને સમજદારીનો રસ્તો છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે આપણો સંતોષ કે આપણી ખુશી ફક્ત બહારની વસ્તુઓ કે વિકલ્પો પર આધાર નથી રાખતી. એનો મોટો આધાર આપણી અંદરની સ્થિતિ, આપણી માનસિકતા, આપણી અપેક્ષાઓ પર છે. ક્યારેક ઓછું એ ખરેખર વધુ સાબિત થાય છે. ઓછી પસંદગી, ઓછો તણાવ, ઓછો અફસોસ અને કદાચ વધુ શાંતિ. યોગ્ય મર્યાદાઓ આપણને બાંધતી નથી, પણ મુક્ત કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.